એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ રસપ્રદ અને દિલને સ્પર્શી જાય એવી નવલકથાની વાત કરીશું, ગ્રેમ સિમ્સનની ધ રોઝી પ્રોજેક્ટ.
હા, જે 2013માં આવી અને ખરેખર દુનિયાભરમાં એની બહુ ચર્ચા થઈ. 40થી વધુ ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.
બિલકુલ, અને માત્ર રોમેન્ટિક કોમેડી કહીને અટકી જવાય એવું નથી આ પુસ્તક, એનાથી ઘણો વધારે છે.
સાચી વાત. અને એના લેખક ગ્રેમ સિમ્સન, એમની પોતાની જે બેકગ્રાઉન્ડ છે, મતલબ આઈટી કન્સલ્ટન્ટ અને ડેટા મોડલર તરીકેની, એની છાપ તમને વાર્તામાં દેખાય.
હા, પેલો તર્ક, સિસ્ટમ, કાર્યક્ષમતા પરનો ભાર, એ બધું મુખ્ય પાત્ર ડોન ટિલમેનમાં ઉતરેલું લાગે છે ને?
ચોક્કસપણે. અને એ સમય પણ એવો હતો જ્યારે સમાજમાં ન્યુરોડાયવર્સિટી, એટલે કે મગજની કાર્ય કરવાની અલગ અલગ રીતો, ખાસ કરીને ઓટિઝમ સ્પેક્ટ્રમ, એના વિશે જાગૃતિ વધી રહી હતી.
બરાબર. અને આ નવલકથા આ વિષયને બહુ જ સંવેદનશીલતાથી અને સાથે સાથે રમૂજ સાથે સ્પર્શે છે. તો આજે આપણે શું કરીશું? વાર્તા તો કહીશું જ, પણ એના પાત્રો કેવી રીતે વિકસે છે, એમના મનમાં શું ચાલે છે, કયા મુખ્ય વિચારો છે, એ બધું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું.
ચોક્કસ. ચાલો શરૂ કરીએ મુખ્ય પાત્રથી, ડોન ટિલમેન. કોણ છે?
હા, તો ડોન ટિલમેન છે 39 વર્ષનો જીનેટિક્સ પ્રોફેસર મેલબોર્ન યુનિવર્સિટીમાં, અને એનું જીવન એકદમ ઘડિયાળના કાંટે ચાલતું, તર્કબદ્ધ.
અચ્છા, એટલે બધું પ્લાન મુજબ.
હા, એની પાસે તો સ્ટાન્ડર્ડાઇઝ્ડ મીલ સિસ્ટમ છે, દરરોજ શું જમવું એ પણ નક્કી. પણ સામાજિક બાબતોમાં થોડો કાચો પડે છે.
એટલે લોકોને સમજવામાં?
હા, સામાજિક સંકેતો, લોકોના હાવભાવ, એ બધું સમજવામાં એને તકલીફ પડે, થોડો અણઘડ કહી શકાય.
અને આ જ અણઘડતા અને એકલતા દૂર કરવા એક પ્રોજેક્ટ શરૂ કરે છે, ખરું ને? પેલો વાઇફ પ્રોજેક્ટ.
અરે હા, પણ એ કોઈ સામાન્ય શોધ નથી, આ તો રીતસરનો વૈજ્ઞાનિક પ્રયોગ. એણે 16 પાનાની એક પ્રશ્નાવલી બનાવી છે.
16 પાનાની પ્રેમ શોધવા માટે?
હા, જેથી અયોગ્ય ઉમેદવારોને પહેલેથી જ બાદ કરી શકાય. મતલબ જે ધૂમ્રપાન કરે, મોડા પડે, અતાર્કિક હોય, એ બધા આઉટ. જાણે લેબમાં પરફેક્ટ મેચ શોધી રહ્યો હોય.
આ વિચાર જ કેટલો અનોખો છે, અને કદાચ આ જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ અને રમૂજ બંને છે, પ્રેમ જેવી બાબતને ડેટાથી માપવી.
બરાબર. અને આ બધી તર્કબદ્ધ ગોઠવણની વચ્ચે જ એકદમ અતાર્કિક રીતે એન્ટ્રી થાય છે રોઝી ઝારમેનની.
હા, ડોનનો મિત્ર છે જીન. એ મજાકમાં રોઝીને ડોન પાસે મોકલી દે છે. અને રોઝીજી, એ તો ડોનની પ્રશ્નાવલીના બધા નિયમો તોડે એવી છે.
કેવી રીતે?
જુઓ, એ બારમેડ છે, જો કે PhD સ્ટુડન્ટ પણ છે, એ વાત અલગ છે. પણ ધૂમ્રપાન કરે, સમયની બહુ પાબંધ નહીં, એકદમ સ્વતંત્ર મિજાજની, લાગણીશીલ.
ઓહ, એટલે ડોનના માપદંડ પ્રમાણે તો બિલકુલ અયોગ્ય.
બિલકુલ. પણ વાત એમ છે કે રોઝી પોતે પણ એક મિશન પર છે.
એ કયું મિશન?
ધ ફાધર પ્રોજેક્ટ. એની માતા ગુજરી ગઈ છે અને એ પોતાના જૈવિક પિતાને શોધવા માંગે છે.
અચ્છા, અને ડોન તો જીનેટિક્સનો પ્રોફેસર, એટલે એને આ કોયડો ઉકેલવામાં રસ પડ્યો હશે.
બરાબર. એટલે પેલો વાઈફ પ્રોજેક્ટ ક્ષણધર્મેટે ભૂલાઈ જાય છે અને ડોન રોઝીની મદદ કરવા તૈયાર થઈ જાય છે. અને અહીંથી જ એમની અણધારી, થોડી અસ્તવ્યસ્ત સફર શરૂ થાય છે.
એટલે ડોનની પેલી ચોકસાઈવાળી નિયમબદ્ધ દુનિયા અને રોઝીની મુક્ત, કદાચ થોડી અવ્યવસ્થિત લાગતી જિંદગી, એ બે વચ્ચે ટક્કર શરૂ થાય છે.
હા, અને સવાલ એ ઊભો થાય છે કે શું પ્રેમ ખરેખર કોઈ ફોર્મ્યુલાથી શોધી શકાય, કે પછી એ તર્કની પહેલે પારની, અણધારી, ક્યારેક ગૂંચવાળા ભરેલી પણ સુંદર લાગણી છે.
આ પાત્રો ખરેખર બહુ જીવંત લાગે છે, ખાસ કરીને ડોન, કારણ કે આખી વાર્તા એના જ દૃષ્ટિકોણથી કહેવાય છે, પ્રથમ પુરુષમાં. એનાથી શું ફરક પડે છે?
એનાથી બહુ મોટો ફરક પડે છે, કારણ કે આપણે દુનિયાને ડોનની આંખોથી જોઈએ છીએ, એના તાર્કિક, ક્યારેક શાબ્દિક અર્થ કાઢતા મગજથી. એટલે આપણને એની મુશ્કેલીઓ સમજાય છે, પણ એની પાછળનું એનું લોજિક પણ દેખાય છે.
હા, પેલું રમૂજ જે પેદા થાય છે એ એના કારણે જ ને?
ચોક્કસ. જેમ કે એ રૂઢિપ્રયોગોનો સીધો અર્થ કાઢે, અથવા સામાજિક રીતભાતનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરે, એમાં નિર્દોષ રમૂજ છે. આપણને એના પર હસવું નથી આવતું, પણ એના માટે સહાનુભૂતિ જાગે છે.
અને લેખકે ઓટિઝમ સ્પેક્ટ્રમના લક્ષણો બતાવ્યા છે, પણ કોઈ લેબલ નથી માર્યું, એના વ્યક્તિત્વ પર ફોકસ રાખ્યો છે.
બરાબર. શરૂઆતમાં ડોન માટે બધું જ એક પ્રોબ્લેમ છે જેનું સોલ્યુશન શોધવાનું છે, પ્રેમ પણ. પણ રોઝી આવ્યા પછી
એનું આખું સમીકરણ બદલાઈ જાય છે. એ જાણે પોતાના જ બનાવેલા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ફેંકાય છે.
હા, એ પોતાના નિયમો તોડે છે, નવી વસ્તુઓ ટ્રાય કરે છે, સ્વયંસ્ફૂરિત બને છે, જેના માટે બહુ મોટી વાત છે. એવી લાગણીઓ અનુભવે છે જેને એનું મગજ કેટેગરાઇઝ નથી કરી શકતું.
એની આખી વિકાસ યાત્રા જ અદ્ભુત છે. જીવનને ફિક્સ કરવાને બદલે અનુભવવાનું શીખે છે,
અને એ સમજે છે કે ખુશી, પ્રેમ આ બધું કોઈ પ્રશ્નાવલીમાં ફિટ નથી થતું, અને કોઈના માટે પોતાની જાતમાં થોડો ફેરફાર કરવો એ પોતાની ઓળખ ગુમાવવી નથી, પણ એનો વિસ્તાર કરવો છે. આ સ્વીકૃતિનો બહુ મોટો પોઈન્ટ છે.
અને રોઝી એ ડોનનેર જીવનમાં તોફાન લાવે છે, પણ એની પોતાની પણ એક શોધ છે.
હા, રોઝી ઉપરથી ભલે ગમે તેટલી મજબૂત કે બિંદાસ લાગે, પણ અંદરથી એ પોતાની ઓળખ, પોતાની જગ્યા શોધી રહી છે. પિતાની શોધ એ માત્ર જિનેટિક્સનો કોયડો નથી, એ પોતાના મૂળને સમજવાનો પ્રયાસ છે.
અને ડોન સાથેના સંબંધમાં એ શું શીખે છે?
શરૂઆતમાં તો એને ડોનની વિચિત્રતાઓ કદાચ અજીબ લાગે છે, પણ ધીમે ધીમે એ ડોનની પ્રામાણિકતા, એનો જજમેન્ટ વગરનો સ્વભાવ અને એની એક અનોખી કાળજી એનાથી પ્રભાવિત થાય છે.
મને લાગે છે કે ડોન એને એક પ્રકારની સ્થિરતા અને સ્વીકૃતિ આપે છે, જેણે પહેલા કદાચ નથી અનુભવી.
ડોન એને બદલવાનું નથી કહેતો.
બરાબર. અને રોઝી પણ ડોનને તેની બધી ખાસિયતો સાથે સ્વીકારે છે. એમની સફર એ પણ બતાવે છે કે આપણી ઓળખ ફક્ત વારસા પર નહીં, પણ આપણે કોની સાથે જોડાવાનું પસંદ કરીએ છીએ એના પર પણ આધાર રાખે છે.
આ બે મુખ્ય પાત્રો સિવાય પેલા મિત્રો જીન અને ક્લોડિયાનું શું મહત્વ છે? હા, એ પણ મહત્વના છે. જીન, જે પોતે સાયકોલોજી પ્રોફેસર છે, એ રોઝીને ડોન સાથે મેળવે છે, એટલે એક રીતે ઉત્પ્રેરક બને છે. પણ સંબંધો વિશેના એના વિચારો થોડા પરંપરાગત અને ક્યાંક ખામીવાળા પણ છે, જેના પોતાના લગ્ન જીવનમાં દેખાય છે.
અને એની પત્ની ક્લોડિયા,
ક્લોડિયા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. એ ડાહપણ અને સમજદારીનો અવાજ છે. એ ડોનને સમજે છે, એની મુશ્કેલીઓ જાણે છે અને એને ગાઈડ કરવાનો પ્રયત્ન કરે છે. જીન અને ક્લોડિયાનું જે જટિલ લગ્ન જીવન છે, એ ડોન અને રોઝીના અણઘડ પણ પ્રમાણિક સંબંધની સામે એક કોન્ટ્રાસ્ટ ઊભો કરે છે.
તો આ બધા પાત્રો સાથે વાર્તા આગળ કેવી રીતે વધે છે, કયા વળાંકો આવે છે, ખાસ કરીને પેલા ડીએનએ સેમ્પલ ભેડા કરવાના પ્રયાસો, એમાં બહુ રમૂજ છે એવું સાંભળ્યું છે.
હા, એ ભાગ ખરેખર મજેદાર છે. વાર્તાનો મોટો હિસ્સો ડોન અને રોઝીના ધ ફાધર પ્રોજેક્ટ માટે સંભવિત પિતાઓના ડીએનએ સેમ્પલ મેળવવાના પ્રયાસોની આસપાસ ફરે છે, અને આ પ્રયાસો ઘણીવાર વિચિત્ર અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી કરે છે.
જેમ કે
એક મેડિકલ સ્કૂલના રિયુનિયનમાં બારટેન્ડર બનીને જવું પડે છે સેમ્પલ લેવા, કે પછી ઘરે લોબસ્ટર ડિનર બનાવવાનો પ્રયાસ કરે છે જે એક આપત્તિ બની જાય છે, જેકેટ ખરીદવા જાય છે અને અજાણી લાગણીઓ અનુભવે છે.
આ બધા પ્રસંગો ખાલી હસવા માટે નથી, પણ ડોનના પરિવર્તન માટે મહત્વના છે, ખરું ને?
બિલકુલ. દરેક આવા સાહસ વખતે ડોન પોતાના કોઈક નિયમ તોડે છે, પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળે છે, કંઈક નવું શીખે છે અને અજાણતા જ રોઝીની વધુ નજીક આવતો જાય છે. એના તર્કની દિવાલો જાણે ધીમે ધીમે તૂટવા માંડે છે.
જાણે એના જીવનમાં નવી કેડી કંડારાઈ રહી હોય. તર્ક અને ભાવના વચ્ચેનો સંઘર્ષ અહીં તેજ બનતો હશે.
બરાબર. અને આ સંઘર્ષ ચરમસીમાએ પહોંચે છે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન. ત્યાં ડોન એક એકેડેમિક લેક્ચર આપવા જાય છે, પણ એ શું કરે છે ખબર છે?
શું?
એ પોતાના તૈયાર કરેલા લેક્ચરને બદલે પોતાના અને રોઝીના અનુભવો પર આધારિત એકદમ અંગત અને અણધાર્યું પણ સફળ વ્યાખ્યાન આપે છે. આ એની વધતી જતી સ્વસ્વીકૃતિ બતાવે છે.
વાહ.
એ જ રાત્રે રોઝી સાથે એની ભાવનાત્મક નિકટતા પણ વધે છે. બધું બરાબર લાગતું હોય છે, પણ પછી
પાછું ડોનનું તાર્કિક મગજ કામે લાગી જાય છે.
હા, એક નાની ગેરસમજ થાય છે અને ડોન એનું એનાલિસિસ કરીને એવા તારણ પર આવે છે કે પોતે રોઝી માટે લાયક નથી, અને અત્યંત તાર્કિક દલીલો સાથે એ સંબંધ તોડી નાખે છે.
અરે રે, જે ક્ષણે એ સૌથી વધુ જોડાયેલો અનુભવે છે ત્યારે જ તર્ક એને પાછો ખેંચી લે છે. કેવી વક્રોક્તિ.
અને આ નિર્ણય પછી એને બહુ દુઃખ થાય છે. મેલબર્ન પાછો આવે છે, પણ બધું ખાલી ખાલી લાગે છે. એની પેલી ગોઠવેલી જિંદગી હવે એને સૂની લાગે છે. પછી ક્લોડિયા સાથે વાત થાય છે અને એને અરીસો દેખાય છે.
શું સમજાય છે એને?
એને સમજાય છે કે એનો પેલો વાઇફ પ્રોજેક્ટ જ મૂળમાંથી ખોટો હતો. મુદ્દો કમ્પેટિબિલિટી એટલે કે સુસંગતતાનો હતો જ નહીં, મુદ્દો ખુશીનો હતો. અને એની ખુશી રોઝી સાથે હતી.
તો પછી શું કરે છે? એ ફરીથી કોઈ પ્રોજેક્ટ બનાવે છે?
પડે છે, અને પોતાની આગવી સ્ટાઇલમાં, કદાચ થોડી અણઘડ પણ એકદમ સાચી અને દિલથી પ્રેમ વ્યક્ત કરે છે. એ બદલાઈ જવાનું વચન નથી આપતો, પણ કહે છે કે એ જેવો છે તેવો જ રહીને રોઝી સાથે રહેવા માંગે છે.
અને
રોઝી માની જાય છે? હા, રોઝી તેને સ્વીકારે છે, કારણ કે એ પણ સમજી ગઈ હોય છે કે એમનો સંબંધ પરફેક્ટ નથી પણ સાચો છે. ડોન આખરે ભાવનાને તર્ક પર પસંદગી આપે છે અને જીવનની અનિશ્ચિતતાને અપનાવે છે.
વાહ, શું સુંદર અંત છે! આખી વાર્તા ખરેખર પ્રેમ, સ્વીકૃતિ અને આપણે નોર્મલ કોને કહીએ છીએ એના પર વિચારવા મજબૂર કરે છે. આના મુખ્ય વિષયો પર થોડી વાત કરીએ.
ચોક્કસ. સૌથી પહેલો અને મોટો વિષય તો છે પ્રેમ વિરુદ્ધ તર્ક. શું પ્રેમ ગણતરી કરીને શોધી શકાય? ડોનનો આખો પ્રોજેક્ટ એના પર જ હતો, પણ એની નિષ્ફળતા જ સફળતા બની. સાચો સંબંધ બંધ બેસતા ચોકઠામાં નહીં, પણ એકબીજાની ભિન્નતાને સ્વીકારવામાં છે.
જેમ ડોન છેલ્લે સંચે છે કે વાઇફ પ્રોજેક્ટ પૂરો તો થયો, પણ એણે ધાર્યું હતું એમ નહીં.
બરાબર. બીજો ખૂબ જ મહત્વનો વિષય છે ન્યુરો ડાયવર્સિટી અને સ્વીકૃતિ. ડોનના પાત્ર દ્વારા લેખક કહે છે કે મગજ અલગ રીતે કામ કરતું હોય તો એ કોઈ ખામી નથી, એ ફક્ત એક અલગ રીત છે. વાર્તા ડોનને સુધારવાની કોશિશ નથી કરતી, પણ એને એની રીતે સંપૂર્ણ ગણે છે.
અને આ વાત ખૂબ જ સંવેદનશીલતાથી અને પોઝિટિવ રીતે રજૂ કરાઈ છે. ડોન ક્યારેય બિચારો નથી લાગતો.
હા, એ ભિન્નતાની ઉજવણી છે. પછી ઓળખ અને સ્વીકૃતિનો મુદ્દો છે. રોઝી પિતાને શોધીને પોતાની ઓળખ શોધે છે, ડોન સમાજમાં પોતાની જગ્યા અને સ્વીકૃતિ શોધે છે. બંને શીખે છે કે સાચી સ્વીકૃતિ બીજાનું અનુકરણ કરવાથી નહીં, પણ પોતાની જાતને અને સાચા સંબંધોને અપનાવવાથી મળે છે.
અને પરિવર્તનનો વિષય પણ છે. ડોન ત્યારે જ બદલાય છે જ્યારે પોતાના સુરક્ષિત વર્તુળમાંથી બહાર નીકળે છે. ક્યારેક અસ્વસ્થતા જ આપણને આગળ વધારે છે.
બરાબર.
આ બધા વિચારોને રજૂ કરવા માટે લેખકે જે શૈલી વાપરી છે એના વિશે શું કહેશો? આપણે પ્રથમ પુરુષ નિવેદનની તો વાત કરી.
હા, એનાથી રમૂજ અને સહાનુભૂતિ આવે છે. બીજું, પરિસ્થિતિજન્ય વક્રોક્તિ, સિચ્યુએશનલ આયરનીનો બહુ સારો ઉપયોગ છે. તર્કથી પ્રેમ શોધવા નીકળેલો માણસ અતાર્કિક પ્રેમમાં પડે. જે પ્રશ્નાવલી પરફેક્ટ મેચ માટે હતી એ જ એને મિસફિટ રોઝી તરફ લઈ જાય છે, જે એના માટે પરફેક્ટ બને છે.
અને રમૂજ, એ તો આખી નવલકથાનો પ્રાણ છે.
ચોક્કસ. અને એ રમૂજ ડોનના દૃષ્ટિકોણમાંથી આવે છે. એના શુષ્ક વર્ણનો, શાબ્દિક અર્થઘટન, જેમ કે ચુંબનનું વર્ણન હોય, જીભનો પ્રવેશ કે સામાજિક રીતભાતનું એનાલિસિસ, એ આપણને હસાવે છે અને ડોનની મચીક લાવે છે.
પ્રતીકો પણ છે, જેમ કે પેલું સમયપત્રક અને પ્રશ્નાવલી, નિયંત્રણનું પ્રતીક છે. અને એનું તૂટવું એ મુક્તિ અને વિકાસનું.
બરાબર.
આ બધું વાંચીને કે સાંભળીને કેવું લાગે? શું અસર થાય છે?
મને લાગે છે કે સૌથી વધુ ઉષ્મા અને આશાવાદ અનુભવાય છે. ડોન અને રોઝી બંને પાત્રો એટલા વાસ્તવિક અને ગમી જાય એવા છે કે એમના માટે લાગણી જન્મે. ડોનની નાની નાની સફળતામાં આપણને ખુશી થાય, એની અણગળતા પર હસવું આવે, પણ એ ક્યારે મજાક ઉડાવવા જેવું નથી હોતું. એકંદરે એક હકારાત્મક ફીલ ગુડ અનુભવ મળે છે.
સાચી વાત. વાંચ્યા પછી જાણે આપણા પોતાના હૈયા ઉગલત થવી શરૂ થાય એવું લાગે. આપણે પણ કદાચ લોકોને અને આપણી જાતને થોડી વધુ સ્વીકૃતિથી જોતા થઈએ. આનો સ્થાયી સંદેશ શું ગણાય?
મારા મતે મુખ્ય સંદેશ છે સહાનુભૂતિ અને ભિન્નતાનો સ્વીકાર, પછી એ ન્યુરોલોજિકલ હોય કે વ્યક્તિત્વની. આ વાર્તા રોમાન્સની પરંપરાગત વ્યાખ્યાઓને પડકારે છે. પ્રેમ ગમે ત્યાં, ગમે તેવા અણધાર્યા સ્વરૂપે મળી શકે છે, અને સૌથી અગત્યનું, સામાન્ય શું છે એના પર સવાલ ઉઠાવીને આશા આપે છે કે દરેક વ્યક્તિ પોતાની વિશિષ્ટતાઓ સાથે આ દુનિયામાં સ્વીકારે છે અને પ્રેમ પામી શકે છે.
ખૂબ સરસ. આ નવલકથા ખરેખર તર્ક અને લાગણી વ્યવસ્થા અને અસ્તવ્યસ્તતા વચ્ચેના સંતુલન પર વિચારવા મજબૂર કરે છે. અંતે કદાચ એક વિચાર એ પણ આવે કે શું આપણે ખરેખર બીજાને અને પોતાની જાતને સ્વીકારવા માટે આપણી પેલી મનમાં બનાવેલી પ્રશ્નાવલીઓ અને અપેક્ષાઓને બાજુ પર મૂકી શકીએ છીએ.
અને બીજો વિચાર એ કે આટલા જટિલ વિષયોને માનવ સંબંધો, ન્યુરોડાયવર્સિટી આટલી સહેજતાથી, રમૂજ અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવાની લેખકની જે કળા છે, એ જ કદાચ આ વાર્તાને આજે પણ આટલી લોકપ્રિય અને પ્રાસંગિક બનાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.